એકનાથી ભાગવત અર્થાત શ્રીમદ્ ભાગવતનું રહસ્ય. આ ગ્રંથની પ્રથમ આવૃત્તિ સને 1949માં પ્રસિદ્ધ થયેલી. તે ખલાસ થતાં આ ગ્રંથ ઘણા સમયથી અપ્રાપ્ય હતો અને તેની માંગણી રહેતી હોવાથી પુનઃ મુદ્રણ રૂપે આ નવી આવૃત્તિ પ્રસિદ્ધ થાય છે. આ ગ્રંથ ભક્તિ માર્ગનો મોખરાનો ગ્રંથ હોય સૌ કોઈ તેનો લાભ લેશે એવી આશા છે. અત્યારે કાગળ વગેરે જરૂરી વસ્તુઓના ભાવ ઘણા વધી ગયા છે, એ પ્રમાણે આ ગ્રંથની કિંમત રૂપિયા 45 જેટલી રાખવી પડે, પરંતુ સંસ્થાના અધ્યાય અનુસાર કિંમત માત્ર 25 રાખી છે. આ ગ્રંથ મુમુક્ષુઓને ઉપયોગી થઈ પડશે એ કહેવાની ભાગ્ય જ જરૂર ગણાય. પ્રથમ આવૃત્તિ વખતના શ્રી મનુ સુબેદારના બે બોલ શ્રી જનાર્દન પ્રભાસ્કરનો ઉદ્ઘાત અને લેખકનું નિવેદન આ પછીના પાનામાં આપવામાં આવેલ છે. તે તરફ વાચક બંધુઓનું ધ્યાન દોરવામાં આવે છે. સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટના ટ્રસ્ટી વતી HM પટેલ અને સસ્તુ સાહિત્યના મુદ્રક અને પ્રકાશક ત્રિભુવનદાસ કઠક્કર. બે બોલ. ધર્મના સગરા મૂળભૂત અને પ્રમાણભૂત ગ્રંથો આ સંસ્થા તરફથી ગુજરાતને મળવા જોઈએ એવો સદગત ભિક્ષુ અખંડ આનંદનો આશય બને તેટલે અંશે પાર પાડવા ટ્રસ્ટી મંડળ બનતા પ્રયત્ને જાગૃત રહે છે. એ વાતનો ખ્યાલ આ સંસ્થાના ધાર્મિક પુસ્તકોની યાદી જોતાં સહેજે આવી શકે છે. સનાતન ધર્મનું સંપ્રદાયનું નહીં કોઈ પણ એવું પુસ્તક દેખાય કે જે આ સંસ્થાએ પ્રગટ કર્યું ન હોય તો તે તરફ અમારું ધ્યાન ખેંચવા વાચક બંધુઓને વિનંતી છે. એકનાથી ભાગવત એટલે ભક્તિ માર્ગના સાહિત્યમાં મોખરાનો ગ્રંથ. આ મહત્વનો ગ્રંથ અત્યાર સુધી ગુજરાતને અપ્રાપ્ય હતો તે પ્રગટ કરતા અમને આનંદ થાય છે. જ્ઞાનેશ્વર, તુકારામ અને એકનાથ વગેરે ઉત્કૃષ્ટ ધર્મભાવના સમજાવનારા સંતો, ભક્તો અને કવિઓ મરાઠી ભાષામાં થઈ ગયા. તે મહાત્માઓનું શિક્ષણ આ સંસ્થા ગુજરાત પાસે રજૂ કરી શકી છે. તે પૈકી તુકારામ ગાથાની હજુ થોડીક પ્રતો મળે છે અને હવે ભક્તિરસનો અપૂર્વ લહાવો લેવાની આ તક આ એકનાથી ભાગવતમાંથી સાંપડે છે. સંસ્કૃતને બદલે મરાઠીમાં ભાગવત લખાય તે સામે બ્રાહ્મણોએ સખત વિરોધ કરેલો. લોકવાયકા એમ છે કે કાશીમાં આ ગ્રંથ બ્રાહ્મણો દ્વારા ગંગામાં ફેંકી દેવાયો ત્યારે પાણીમાંથી સૌંદર્યયુક્ત હાથે પકડીને તેણે ઊંચો રાખ્યો હતો. તે જોઈને કિનારા પરના વિરોધીઓને ભારે પશ્ચાતાપ થયો. તે પછી તે ગ્રંથ લઈને તેમણે એકનાથ મહારાજને પાછો સુપ્રત કર્યો. એકનાથ મહારાજ એટલે ક્ષમાની સાક્ષાત મૂર્તિ. તેમના વિશે ઘણી રસદાયક વાતો. જ્ઞાનેશ્વર અને એકનાથ નામના આ સંસ્થા દ્વારા પ્રસિદ્ધ થયેલા પુસ્તકમાંથી મળશે. ભાગવતનું સ્થાન સર્વ પુરાણોમાં મોટું છે અને તેમાં પણ એકાદશ સ્કંદનું સ્થાન સૌથી મોટું છે. આ એકાદશ સ્કંદ ઉપર એકનાથ મહારાજનું વિવરણ એ ભક્તિના સાહિત્યમાં છેવટનું અપ્રિતમ કથન ગણાય. જેઓ ભાવિક નથી અને પોતાને ઘણા આગળ વધેલા જ્ઞાની કે ચિંતક સમજે છે તેમને પણ આ પુસ્તક વાંચી જવાની અમે ભલામણ કરીએ છીએ. આ ગ્રંથની પહેલી આવૃત્તિ ડૉક્ટર વરજીવનદાસ દામોદરદાસ મર્ચન્ટ તરફથી સને 1931માં બહાર પડેલી. તે ફરી પ્રસિદ્ધ કરવાની રજા સ્વામી શ્રી પ્રકાશાનંદજીએ ડૉક્ટર મર્ચન્ટના કુટુંબમાંથી મોકલાવી. પછી એ ગ્રંથ તપાસી જોતા તેમાં ઘણી રીતે જે સુધારો વધારો કરવાની જરૂર લાગી તે શ્રી જનાર્દન નાનાભાઈ પ્રભાસ્કર પાસે કરાવી લઈ આ નવી આવૃત્તિ પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ જમાનામાં સંતોને અંગત મળવાની તકો ઓછી થઈ ગઈ છે ત્યારે આ રીતે પુસ્તકો દ્વારા પ્રાપ્ત થતી સંતોની વાણી તેમના સમાગમની ગરજ સારે છે. માણસ નમ્ર બને અને સદબુદ્ધિ માટે પ્રાર્થના કરે તથા મોટા ભક્તોની વાણી મનમાં ઠસાવવાનો મહેનત કરે તો તે સંતોની કૃપાનો અધિકારી જરૂર બને છે. એકનાથ મહારાજના શબ્દો નરસિંહ મહેતા, મીરાબાઈ, કબીર અને પ્રીતમદાસ જેટલું પવિત્ર વાતાવરણ પેદા કરે છે અને સાધકોને સહકાર્યકારી બને છે એવી પ્રવૃત્તિ આ ગ્રંથ વાંચી જનારને અચૂક થાય છે. ઉપોદઘાત. એકનાથી ભાગવત એક ગ્રંથ સ્વયંપ્રકાશ છે. એ મહારાષ્ટ્રમાં તો એ એક દૈદીપ્યમાન આદિત્ય જ છે એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. શ્રી એકનાથનું ચરિત્ર આ સંસ્થા તરફથી બહાર પડેલું છે. તે વાંચવાથી તેઓ કોણ હતા, તેમની સિદ્ધિઓ શી હતી વગેરેનો તેમના જીવન અને જીવન કાર્યનો વાંચકોને પરિચય થશે. નાથે પ્રથમ ચતુર્શ્લોકી ભાગવત રચ્યું, ત્યારબાદ હસ્તામલક ટીકા, શુક્રાષ્ટક ટીકા, સ્વાત્મબોધ, ચિરંજીવી પદ, આનંદ લહેરી, અનુભવ અનુભાવાનંદ મુદ્રા, વિલાસ, લઘુગીતા વગેરે લઘુગ્રંથો રચ્યા છે. તેમના બે ગ્રંથ રૂકમણી સ્વયંવર ને ભાગવત તો સર્વથી વધુ લોકપ્રિય થયા છે. ભાવાર્થ રામાયણ તેમણે શરૂ કર્યું હતું પણ તે અધૂરું રહેવાથી તેમના ગાવબાન નામના શિષ્યે તે પૂરું કર્યું હતું. કીર્તનમાં તથા બીજા પ્રસંગે તેમણે બનાવેલા પદ ભજની ભારૂડ નામના ગ્રંથમાં એકત્ર કરી પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. એકંદરે તેમણે લગભગ 750,000 કડી રચી જણાય છે. સર્વગ્રંથમાં તેમણે સગુણ કે નિર્ગુણ સ્વરૂપની અભેદ ભક્તિ અને બ્રહ્મજ્ઞાનનો સરળ અને રસિક ભાવ ભાષામાં સ્પષ્ટ નિરૂપણ કર્યું છે. તેમનો સ્વાનુભવ સર્વગ્રંથોને વધુ ઉપયોગી બનાવે છે. મૂળ ભાગવતનું તાત્પર્ય પોતાની બુદ્ધિથી સમજાય એવું નથી, તેનો યથાર્થ ભાવ સમજવા અનુભવી સત્પુરુષની સહાયતા આવશ્યક છે. કવિ કે મહાત્મા એવા અનુભવને અત્યંત લોકપ્રિય બનાવી શકે છે. તેથી જ્ઞાનેશ્વરીને ભાગવત વિદ્વાનને તેમજ સામાન્ય જનને એક સરખા પ્રિય અને સર્વોત્કૃષ્ટ જણાય છે. ભાગવતના બે અધ્યાય તૈયાર થયા પછી એકનાથ એક શિષ્યને તેની એક પ્રત પોતાના નિત્યપાઠ માટે તૈયાર કરી તે શિષ્યને કાશી જવાનો થયો. ત્યાં તે પ્રત સાથે લઈ ગયો. એક દિવસ તે મણિકર્ણિકાના ઘાટ પર બેસી તેનો પાઠ કરતો હતો. તે ત્યાંના એક ઘણા વિદ્વાન સંન્યાસીના શિષ્યે જોયું. તેણે પોતાના ગુરુને તે હકીકત કહી. ગુરુએ એકનાથના શિષ્યને બોલાવી તેમનો સર્વ વૃત્તાંત સાંભળ્યો. એકનાથે પ્રાકૃત ભાષામાં ભાગવત રચ્યું તે જાણીને સંન્યાસીને ઘણો ક્રોધ થયો. તે કાશીમાં સર્વસામાન્ય હતો અને તેની આજ્ઞા સર્વેને વંદ હતી. એકનાથે કાશી તેડી લાવવા તેણે બે શિષ્યને પૈઠણ મોકલ્યા. તેમની હકીકત સાંભળી રોજની પૂજા કથા કીર્તન વગેરે ઉદ્ધવને ચાલુ રાખવા કહી એકનાથ કાશી ગયા અને ધર્મશાળામાં ઉતર્યા. સંન્યાસીના 301 શિષ્ય પ્રથમ એકનાથની પાસે આવ્યા. નાથનું બ્રહ્મતેજ અને તેમની શાંતિ તથા નમ્રતા જોઈ તે સર્વ એકનાથના ગુણ ગાતા પાછા ગયા. ત્યાર પછી એકનાથ સંન્યાસીના મઢમાં ગયા. ત્યાં સંન્યાસી વચમાં પડદો રાખી એકનાથ સાથે વાત કરવા લાગ્યા. તે કાળમાં વિદ્વાન પંડિતો સંસ્કૃત ભાષામાં જ ઘણો કરી વાત કરતા અને ઉપનિષદ ભાગવત અને ગીતા જેવા સંસ્કૃત ગ્રંથનું પ્રાકૃત ભાષામાં નિરૂપણ કરનારને તે પાપી સમજતા. શ્રુતિ વાક્યનો ઉચ્ચાર પણ પ્રાકૃત જન સાંભળે તો પાપ લાગતું. તેઓ પ્રાકૃતજનને પુરાણના જ અધિકારી માનતા, તેથી સંન્યાસી એકનાથનો મોં જોવામાં પણ દોષ માનતા. ખરું જોતા સંન્યાસીમાં રાગદ્વેષ ભરપૂર હતા, તેથી તે વેશધારી હતા અને એકનાથ રાગદ્વેષથી રહિત હતા, તેથી તે ગૃહસ્થ હોવા છતાં ખરા સંન્યાસી હતા. સંન્યાસી પંડિત હતા, તેમને અનુભવનું સ્વપ્નમાં પણ જ્ઞાન થયું ન હતું. એકનાથ પ્રત્યક્ષ બ્રહ્મ સ્વરૂપ હતા. સંન્યાસી બ્રહ્માની વાત કરનાર ભ્રમિત હતા. પહેલાં એકનાથે સંન્યાસીને વિનયથી અર્ધા જીતી લીધા. નાથે કહ્યું, હે સમર્થ સ્વામી, હું તમારા ચરણમાં સદભાવથી નમન કરું છું. હું ભાવ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય વિહોણો છું. મેં વેદનું અધ્યયન કર્યું નથી. તમારી કૃપાથી મને પદ રચવાની સ્ફૂર્તિ થઈ, તેથી ભાગવતના 5 અધ્યાય પર મરાઠી ભાષામાં મેં પદ રચ્યા છે. સંપૂર્ણ ગ્રંથ હજી પૂરો થયો નથી. મને અનાથને આપ દર્શન આપો અને ગ્રંથમાં કંઈ દૂષણ જણાય તો તેને કાશીમાં ડૂબાડી દેજો. નાથની આમ વિનયપૂર્વક વિનંતી સાંભળી સંન્યાસનો રાગ શાંત થયો. તેમણે પડદો દૂર કર્યો અને નાથે તેમને વંદન કર્યું. સર્વ વિદ્વાનોએ ભાગવતના 10 શાસ્ત્રીઓને નાથનો ગ્રંથ તપાસવા સોંપ્યો. 4 દિવસ કાશીમાં સભા ભરાઈ. આખરે એકનાથનું ભાગવત નિર્દોષ અને પ્રાસાદિક ઠર્યું. સંન્યાસીને નાથ પર એટલો ભાવ થયો કે નાથને પોતાના મઠમાં રાખી સંપૂર્ણ ગ્રંથ તેમની પાસે ત્યાં જ પૂરો કરાવ્યો. ગ્રંથ પૂરો કરતા નાથને 6 મહિના લાગ્યા. સંવત 1628ના કાર્તિક સુદ 15ને સોમવારે ગ્રંથ પૂર્ણ થયો. શ્રી ભાગવતના આ 11 સ્કંદમાં મુક્ષુઓને અનેક પ્રકારનો બોધ મળશે. એમાં નવધા ભક્તિનું પૂર્ણ રહસ્ય સમજાવવામાં આવ્યું છે અને અદ્વૈત જેવો ગહન વિષય પણ સામાન્ય માનવને સમજાય એવી રીતે સહેલો કરી આપ્યો છે. એમાં સનાતન વૈદિક ધર્મનો અને શૌત સ્માત ધર્મનો યોગ્ય આદર કરીને ભાગવત ધર્મની પ્રૌઢિ કહેવામાં આવી છે. મુમુક્ષુઓ માટે આ ગ્રંથ કલ્પવૃક્ષ જેવો છે. ભાગવતમાં શ્રીકૃષ્ણે સ્વધામ જતી વખતે ઉદ્ધવને પોતાનું સર્વ રહસ્ય કહી દીધું છે. શ્રીકૃષ્ણ પાસે એથી વિશેષ કહેવાનું કંઈ પણ સિલકમાં રહ્યું નહોતું. આ સ્કંદમાંનો 23મો ભિક્ષુ ગીતાનો અધ્યાય શ્રીદત્ત પ્રેમ ચિહંકિત છે એવી પૂર્ણ શ્રદ્ધાથી વાંચવો. તેમજ 29મો અધ્યાય આ 11 સ્કંદના હૃદય જેવો હોવાથી વાંચકોએ તેમાં સમરસ થવું એવો આગ્રહભરી વિનંતી છે. નહીં તે જિજ્ઞાય જિજ્ઞાસો જ્ઞાતવ્ય મવ શિષ્યતે પીત્વાયુષ્ય અમૃતમ પાતવ્યમ નાવશિષ્યતે. એવું એ પોતે ભગવાને આ શ્લોકમાં કહ્યું છે. આવા રહસ્યપૂર્ણ સંસ્કૃત ભાગવતનો શ્રી એકનાથ સ્વામીએ મરાઠી ભાષામાં એવી બદ્ધ ભાષાંતર કરેલું ઓવી બદ્ધ ભાષાંતર કરેલું અને ઉપર કહ્યું છે તેમ આ ગ્રંથ મણી મહારાષ્ટ્રના ભાવિક જનોમાં અત્યંત લોકપ્રિય થઈ પડ્યો છે. એનો રસાસ્વાદ ગુર્જર પ્રજાને પણ મળે એવા શુભ આશયથી થોડા વર્ષ પર મુંબઈના ડૉક્ટર વરજીવનદાસ દામોદરદાસ મર્ચન્ટે એને ગુજરાતી ગદમાં ઉતારવાનો પ્રયાસ કરેલો. તેમને એ માટે અવશ્ય અભિનંદન ઘટે છે. પરંતુ એકનાથથી ભાગવતમાંની ઓવી ઓની ભાષા એ પ્રાચીન મરાઠી ભાષા છે એને ઘણા ખુદ મહારાષ્ટ્રીઓ પણ સાચી રીતે સમજી શક્યા નથી, તો એક ગુજરાતી માટે એક કાર્ય અતિ વિકટ હોય એ સહજ સમજી શકાય એવું છે. એ કારણે જ ડૉક્ટર મર્ચન્ટના ભાષાંતરના કેટલીક અસ્પષ્ટતાઓ અને ક્ષતિઓ રહેવા પામી હતી તેને આ સંસ્કરણમાં દૂર કરવામાં આવી છે. કેટલીક સ્થાને શબ્દાર્થનો વિષયાર્થ થઈ ગયો હતો, ક્યાંક ખોટો અર્થ થઈ ગયો હતો, ક્યાંક તાત્વિક અને સુંદર ભાગ ન સમજવાથી છોડી દેવામાં આવ્યો હતો, તો ક્યાંકનો ઉમેરણ કરવામાં આવ્યું હતું. એક ભાષાનું સ્વારસ્ય અને સૌંદર્ય બીજી ભાષામાં ઉતારવું કેટલું મુશ્કેલ છે એ તો અનુવાદકો જ જાણે. વસ્તુસ્થિતિ આવી હોવાથી ડૉક્ટર મર્ચન્ટના અનુવાદમાં કેટલેક સ્થાને પરિવર્તન અને કેટલેક સ્થાને પરિવર્ધન કરીને તેને સમૃદ્ધ કરવામાં આવ્યો છે. મૂળ ગ્રંથને વફાદાર રહેવાનો શક્ય પ્રયત્ન કરવામાં આવ્યો છે. આપણા પુરાણ ગ્રંથોમાં મહાભારત, રામાયણ અને ભાગવત એ ત્રણ ગ્રંથો જો ગણાય છે તે પૈકી એકના આ વિભાગને આ રીતે રજૂ કરવાનું સદભાગ્ય અલ્પાંશે પણ આ લેખકને મળવા માટે તે પોતાને ધન્ય માને છે. અને જે સંસ્થાના સંચાલકોએ આ સુવર્ણ તક આપી છે તેનો હાર્દિક આભાર માને છે. ભગવાન સૌનું ભલું કરો. જનાર્દનભાઈ નાનાભાઈ પ્રભાસ્કર. અવતારી બાર જ્ઞાની ભક્ત શિરોમણી શ્રી જ્ઞાનેશ્વરની કોટીના જ્ઞાની ભક્ત શ્રી એકનાથની શ્રીમદ ભાગવતના 11મા સ્કંદની વિસ્તૃત ટીકા મહારાષ્ટ્રમાં ઘણી વિખ્યાત અને અપ્રતિમ ગણાય છે. ગુજરાતની શ્રદ્ધાળુ અને ભાવિક પ્રજા જ્ઞાનેશ્વરી જેટલા જ ઉપયોગી ગ્રંથ મહારાષ્ટ્ર ભક્તની કૃતિ ભાગવતથી અજ્ઞાત ન રહે તે માટે જ આ પ્રયત્ન છે. શ્રી એકનાથની ગદ્યાત્મક ટીકા વિસ્તૃત અતિરસિક અને બોધદાયક છે. તેમાં ભાષા કરતાં બોધ જ ખરો ઉપયોગી છે. અમૃત માટીના પાત્રમાં હોવા છતાં અમૃત જ છે એમ માની આ સંક્ષિપ્ત ગ્રંથ સરળ ગુજરાતીમાં પ્રસિદ્ધ કર્યો છે. વિસ્તૃત ગ્રંથની કિંમત વધુ થાય અને કદાચ ઘણાને તે વાંચવાનો પણ કટારો આવે તેવી શબ્દો શબ્દ ભાષાંતર કરવું ઉચિત લાગ્યું નથી. અને તે જ કારણથી શ્લોકનો શબ્દાર્થ ભાષાંતર પણ ગારવું પડ્યું છે. ભાગવતની સપ્તાહ જ્યાં ત્યાં પ્રચલિત છે તેનું ગુજરાતી ભાષાંતર ઘણા વાંચે છે. ભાગવતનો 11મો અધ્યાય ભાગવતના સારરૂપ છે. ભાગવત ગ્રંથ ભક્તિપ્રધાન હોય, જ્ઞાન વૈરાગ્યયુક્ત શુદ્ધ ભક્તિનો માર્ગ યથાર્થ રીતે બતાવે છે, છતાં શ્રીનાથ જેવા સાચા ભક્તની કરેલી વિસ્તૃત ટીકા સિવાય તેનો તાત્પર્ય હસ્તગત થવું કઠિન છે. ભાગવતના મહાત્મ્યની કથામાં સ્પષ્ટ જણાવ્યું કે જ્ઞાન તથા વૈરાગ્ય સિવાયની ભક્તિ પ્રચલિત થવાથી જ્ઞાન તથા વૈરાગ્યરૂપ ભક્તિના પુત્રો વૃદ્ધાવસ્થાએ પહોંચેલા જોઈ ભક્તિ માતાને ઘણો સંતાપ થયો. તેથી તે પુત્રને યુવાન કરવાના ઉદ્દેશથી શ્રી ભાગવત ગ્રંથ પુરાણની શૈલી અનુસાર રચાયો છે. તેમાં કથા ભાગ વિશેષ છે. 11મા અધ્યાયમાં ભગવાનનું રહસ્ય છે. ભાગવત ધર્મ અનુસાર ભક્તિ તાત્કાલિક ફળ આપનાર છે એમ આ ગ્રંથમાં વિસ્તારથી સમજાવ્યું છે. ઘણા દિવસોના ભૂખ્યા માણસને ભોજન કરતાં ત્રણ ફળ અનુભવમાં આવે છે. કોરિયે કોરિયે ક્ષુધાની તૃપ્તિ, મનની પ્રસન્નતા અને શક્તિ વધી જાય છે. તેવી જ રીતે વૈરાગ્યયુક્ત ભક્તિ વિરક્તિ શાંતિ અને પ્રભુ પ્રાપ્તિનો અનુભવ કરાવે છે. અંતઃકરણ ત્રિગુણાત્મક છે, તેમાં સત્વગુણ દેવી સંપત્તિ પ્રાપ્ત કરાવી બુદ્ધિને સૂક્ષ્મ કરી વિવેક સિદ્ધ કરી ભક્તિમાં સહાયક થાય છે. રાજસ અને તમોગુણ ચિત્તને ચંચળ કરીને કરી કે જડ કરી અવિવેક જે મોહ ઉત્પન્ન કરી આસુરી તથા રાક્ષસી સંપત્તિને બળ આપે છે, એ ભક્તિમાં મહાન વિઘ્નરૂપ છે. તેથી એકનાથ મહારાજ સત્વગુણ વધારવાનો સુલભ માર્ગ બતાવે છે. જ્યાં સત્વગુણ છે ત્યાં જ દેવી સંપત્તિ સુખ અને પરમાત્માની કૃપા તથા ભક્તિની સિદ્ધિ છે. અનેક દેવની ઉપાસના તે ખરેખર એક જ દેવની જુદા જુદા નામથી ઉપાસના છે એમ સિદ્ધ કરી ભાગવત ધર્મ નિમિત્ત અધર્મને બળ આપનાર ઝઘડાને કલહનો અંત લાવે છે. ખરા ભક્ત સર્વમાં પોતાને જે જુએ છે અને તેવી રીતે જોયું એ જ ભક્તિની સિદ્ધિનું લક્ષણ છે એમ સિદ્ધ કરી જગતના રાગ દ્વેષનો અંત લાવી સર્વાત્મ ભાવે પુષ્ટ કરી જનસેવાનો શુદ્ધ માર્ગ દેખાડી સમાજમાં શાંતિ અને સુખ પ્રસરાવવાનો માર્ગ દેખાડે છે. ધર્મ અર્થ કામ તથા મોક્ષરૂપ ચારે પુરુષાર્થ સિદ્ધ કરવામાં ભાગવત મદદ કરે છે. શુદ્ધ દેશાભિમાનને વધારે છે અને આધુનિક પ્રવૃત્તિના દોષ દૂર કરી તેમાંના સર્વની સમાનતા અને સર્વના સુખરૂપી ધ્યેયનો શાંત માર્ગ દેખાડે છે. શ્રવણ કરતા મનનનો અનુભવ્યો પણ મોટું મૂલ્ય આંકે છે. મનન સિવાય તાત્પર્ય કૃતિમાં મૂકાતું નથી. જગતના સર્વ પ્રાણી કરતાં મનુષ્ય શ્રેષ્ઠ છે, કારણ કે મનુષ્ય મનને વશ કરવાનું સામર્થ્ય ધરાવે છે, અન્ય પ્રાણીમાં તે સામર્થ્ય નથી. તેથી મનને વશ રાખે તે મનુષ્ય તે દેવને તે જ મહાત્મા ગાંધી જેવા અવતારી પુરુષ છે. મનને વશ થનાર પ્રાણી અસુર કે રાક્ષસ છે, તે મનુષ્યની સંજ્ઞાને લાયક નથી. તે પોતે દુઃખી થાય છે, શરીરનો અકારે નાશ કરે છે અને ચિંતાગ્રસ્ત શુષ્ક જીવન ગાળી સર્વત્ર અશાંતિ પ્રસારે છે. મન વશ કરવાનો સુલભ માર્ગ ભાગવત દ્વારા બતાવી શ્રી એકનાથ મહારાજ પ્રાકૃતજન પર મોટો ઉપકાર કરે છે. તે સિવાય ભાગવત સત્ય દયા સમ દમ દાન વગેરેનું ખરું સ્વરૂપ સ્પષ્ટ કરે છે. ગુજરાતની પુરુષાર્થી પ્રજા આપ ગ્રંથના મનન દ્વારા સાત્વિક થશે. તમોગુણ તથા રજોગુણને હાંકી કાઢી સર્વાત્મ ભાવ સિદ્ધ કરી સુખી થઈ જગતભરમાં સર્વત્ર સુખી પ્રસારી મનુષ્ય દેહનો તે સાર્થક કરશે. વરજીવનદાસજી દામોદરદાસ મર્ચન્ટ.